ભગવાનના નિરાદર કર્યાનું ફળ ભરતને અવશ્ય મળશે. જ્યારે જ્યારે પણ જીવનમાં ભગવદ ઉપેક્ષા થાય, કોઈ આદરણીય વડીલની ઉપેક્ષા થાય, ત્યારે ત્યારે એ અપરાધ બને છે. અને લક્ષ્મણજી પણ એ વાતને અહીંયા આગળ સમર્થન આપે છે. જ્યારે પણ ભગવદ નિરાદર થયો છે ત્યારે ત્યારે એક જીવ તરીકે માણસ અપરાધી બને, અને અપરાધ થયા પછી જ્યારે વાસ્તવિકતાની સજા સમજાય ત્યારે એ પોતે ઝાંખો પડતો હોય છે. અહીંયા લક્ષ્મણજીએ જે કઈ વાત કરી છે, જે ઉક્તિ છે લક્ષ્મણજીના મુખથી, એ વાસ્તવિક છે. નિદરે રામ, ભગવાનને તે અવગણ્યા, અને ભગવાનને અવગણવું એ મોટામાં મોટું સાહસ છે, દુસ્સાહસ છે. કોઈ પણ વ્યક્તિ પરમાત્માને અવગણી શકતો જ નથી, અને જે પરમાત્માને અવગણે છે એ પોતાની જાતની સાથે અવગણના ભરી વર્તન કરતો હોય છે. લક્ષ્મણજીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, નિદરે રામ, કોણે? ભરત. જાની અસહાય, ભગવાનને એકલ દોકલ સમજીને એમની અવગણના થાય. આપણા ઘરની અંદર પણ સ્થાન હોય, આપણા જીવનની અંદર, આપણા શરીરની અંદર પણ ભગવાનનું સ્થાન છે, છતાં અનેકો વાર આપણા ઘરમાં બેઠેલા, આપણા પોતાના શરીરમાં, જીવનમાં બેઠેલા ભગવાનની અવગણના કેટલી કરીએ છીએ કે હૃદયમાં જ ભગવાન એકલો જ બેઠો છે. નિદરે જાની રામ અસહાય, આત્મારામ એકલા જ બેઠા છે, કોણ જાણવાનું છે. અને આ વાસ્તવિકતાનું દર્શન લક્ષ્મણજીના મુખથી કરાયું છે. પણ એ ક્રોધપૂર્ણ પરમાત્માનું, ભગવાનનું જે મુખ છે ને, એ ભરત જયારે જોશે ને ત્યારે એને ખબર પડશે. સમજી પરઈ સોઈ આજ બેસેશી, આજે એને બરાબર ખબર પડી જશે. ભરતને આજે સાચી સમજણ પડી જશે. કેમ કે ના,
સરોસ રામ મુખ પી,
જયારે રણ મેદાન ની અંદર સામસામા ઉભા રહેવાની આવશે, અને તે વખતે ભગવાન રામનું આક્રોશપૂર્ણ મુખ, સરોસ સરોસ મુખ, આક્રોશવાળું, ભયંકર આક્રોશવાળું. કોઈ માણસને હસતો જોઈને ત્યાં સુધી સારો લાગે. જયારે દુઃખી અને ચિંતિત જોઈએ ને ત્યારે નમણો લાગે, અને જયારે આવેશમાં, ગુસ્સામાં હોય ત્યારે એનો વિફરેલું, કોઈ પણ પછી વાઘણ હોય કે સિંહ હોય, વિફરેલા કોઈને જોજો ને. વાઘણ એટલે ગમે તે હોય, સિંહ હોય કે વાઘ હોય, વિફરેલામાં પછી કોઈ તફાવત ના હોય. તો એ જે આક્રોશ ને આવેશ જે હોય છે ને, એ જોઈએ ત્યારે સામો માણસ એકવાર આમ એનાથી સચેત થઈ જાય, ભયભીત થઈ જાય. કેમ શું હશે આજે, કેમ આમ હશે, આજે કઈ ચહેરો બદલેલો લાગે છે. એમ સરોષ આવેશ વાળો ચહેરો ભગવાનનો ક્યાં ગાડી, સમર આંગણની અંદર, સમર અને રણમેદાન ની અંદર જ્યાં યુદ્ધ ભૂમિ હોય ત્યાં ગાડી જયારે આક્રોશ ને આવેશ નો ભાવ કેવો હોય, અર્જુન બાણ છોડતા હોય, ભીષ્મના બાણ છૂટતા હોય, કર્ણ, શૈલ્ય એ બધા આક્રોશ ભર્યા બાણ છૂટતા હોય, રાવણની સામે જયારે ભગવાનના બાણ છૂટે અને રાવણ પણ આવેશમાં આવીને જયારે એકબીજાના ચહેરા કેવા હોય, તો અહીંયા આગાડી લક્ષ્મણજીએ કહ્યું સમર સરોષ રામ મુખ પેખી, ભગવાનનું આવેશ ભર્યું મુખ જયારે રણ મેદાનની અંદર ભરતનાથની દ્રષ્ટિ નીચે આવશે ને ત્યારે સમજી પડી, ત્યારે એને બરાબર ખબર પડશે, હમણાં નહીં ખબર પડે, જયારે ભગવાન આવેશમાં આવીને આક્રોશ ની અંદર રણ મેદાન ની અંદર જયારે સામા ઉભા રહે છે સમજી પડી આજ, ત્યારે ભગવાનનું સાચું સ્વરૂપ ખ્યાલ આવશે, ભાઈ તારો સાચો સ્વભાવ તો આજે ખબર પડી, આજ સુધી ખબર નહોતી કે તું આવો મિજાજ છું, એમ કહી દે છે ને કોઈને તમારો આટલો બધો મિજાજ તો આજે જ થયો, એમ લક્ષ્મણજી કહેવા માંગે છે કે ભગવાનનો રોષ આવેશ આજે ખબર પડી જશે ભરતને, અત્યાર સુધી તો હસી ખુશીને બહુ વાતો કરી, હવે ખબર પડશે, એતના કહત નીતિ રસ, એટલું કહેતા લક્ષ્મણજી નીતિ રસ ને ભૂલી ગયા, નીતિ કેવી હોય શકે, આ રણનીતિ છે, આ રાજનીતિ છે, અને રાજનીતિ ની અંદર સામ સામે જયારે આવે ને હંમેશા પહેલવાનો જોજો, જયારે કુસ્તીના મેદાનમાં આવે ને ત્યારે પહેલા તો એકબીજાની સામ સામે આમ ગોળ ગોળ ફરશે, જોઈને જોયા કરશે એકબીજાને, ગોળ બરાબર ફરશે, અને બરાબર નિરીક્ષણ કર્યા પછીથી ક્યાં લાગ લેવો, ક્યાં દાવ શરૂ કરવો, પેચ ક્યાં લડાવવો એ પછી નથી, એટલે રણભૂમિ ની અંદર રણનીતિ પણ બરાબર ચોક્કસ હોય, કઈ પરિસ્થિતિમાં ક્યારે કેવી રીતે, અને પહેલા તો ધર્મ યુદ્ધો થતા હતા, આતંકવાદ નહોતો કે નિર્દોષોને ગમે તેમ રેસી નાખવા, મહાભારતના યુદ્ધમાં યુદ્ધ નીતિની અંદર બહુ સ્પષ્ટ હતું કે સામો માણસ લલકારે પડકારે ત્યાર પછી જ હથિયાર ઉઠાવે, અને કોઈ પણ એકના હાથમાંથી જો હથિયાર પડી ગયું હોય તેને તારું હથિયાર હાથમાં લઈ લે પછી લડ, કદાચ એનું વાહન ભાગી તૂટી ગયું હોય કે ગવાયું હોય તો કે બીજા વાહન ઉપર સવારી કર, આ યુદ્ધ નીતિ હતી, યુદ્ધ નીતિમાં રાત્રે આક્રમણ નતું થતું, સાયંકાલ થાય સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ થઈ જાય, આ રણનીતિ વર્ષો પુરાણી ધર્મયુદ્ધની હતી, છાના માના પેલા કાયરોની માફક મૂકી આવીને પછી ધડાકા કરે એ કઈ સુરવીરતા નથી, એ કાયરતા છે, અને આવે સામી છાતી અત્યાર સુધી માયા તે ત્યાં સુધી કેટલી વાર એમણે પ્રસાદ ખાધો છે, જેટલી વાર હામા એટલી વાર પ્રસાદ તો ખાધો જ છે ને, હારીને પાછા ગયા છે, સીધા રણ મેદાનમાં આવે તો રણનીતિ ને અહીંયા આગળ રણનીતિ ની વાત કરી અને કહ્યું કે એતના કહત નીતિ રસ ભૂલા, લક્ષ્મણજી અહીંયા કઈક રણનીતિ ભૂલ્યા છે, ખ્યાલ છે ગુહરાજ ને ત્યાં ગંગા કિનારે ભરતજી પહોંચ્યા ત્યારે આવી દશા હતી, ગુહરાજે બધાને સજ્જ કરી દીધા હતા, તૈયાર રહેજો સજગ રહેવું, બધા હથિયાર લઈને તૈયાર થઈ જાઓ, વૃક્ષો ઉપર જ્યાં ત્યાં તમારું સ્થાન લઈ લો, ભરત સન લોહ લેવું, આજે આરપાર ની લડી કરીશું. આટલું કર્યા પછીથી એક વૃદ્ધે કહ્યું, જરા તપાસ તો કરો વાસ્તવિકતા શું છે. જોજો લંકાની અંદર પણ યુદ્ધ શરૂ કરતા પહેલા ભગવાને અંગદજીને દૂત તરીકે મોકલ્યા છે. પેલા હનુમાનજી જઈ આવ્યા છે દૂત તરીકે, સમજાવ્યો ખરો રાવણને. પછી અંગદજી જાતે ગયા છે, કારણ અંગદને સંબંધ છે. રાવણ અંગદનો કાકો થતો હતો. કેમ કે વાલીને ને રાવણને પછી મૈત્રી કરવી પડી હતી, એટલે કદાચ આ ભત્રીજાનું માને. એટલું જ નહીં, અંગદના ગયા પછીથી રાવણના ઘરની અંદર જ એની પત્ની જ પોતે ભગવાનની દૂત બની હતી કે તમે ના લડશો, ભગવાન જોડે લડવા જેવું નથી. ક્યાં તમે અને ક્યાં ભગવાન, આટલી બધી સ્પષ્ટતાઓ થવા છતાંય રાવણે અહંકારથી ભગવાનની સાથે યુદ્ધના રણ મેદાનની અંદર આવીને ઉભા રહ્યા. કેટલા બધાએ આ નીતિ છે કે સૌથી પહેલા દુશ્મનને સમજાવત સમજણથી જો પતાવટ થતી હોય, સમાધાન થતું હોય, એટલે પછી યુદ્ધ તૈયાર જ છે. તો સૌથી પહેલા કોઈ દૂત મોકલીને સંદેશો આપીને સમજાવટથી જો એ થતું હોય તો આગળ યુદ્ધ સંઘર્ષ ન થાય. આ બાબતને લક્ષ્મણજી ભૂલ્યા છે, અને એટલે એટલા માટે કહ્યું એતના કહત નીતિ રસ ભૂલા. લક્ષ્મણજીએ કંઈક વિચારવામાં કંઈક બોલવામાં ભૂલ કરી છે એમ અહીંયા તુલસીદાસજીનું કહેવું છે.